ને ત્યાંથી ભગવાન ફરતા ફરતા અનેક સિદ્ધોને સાથે લઈ કામાક્ષી દેવીના મંદિર પ્રત્યે ગયા છે. ત્યાં સિદ્ધ કહેવાતો પીબેક મળ્યો છે. બહુ ઘમંડી હતો, ભગવાનને મારવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ મહારાજે એમનો પણ ઉદ્ધાર કર્યો છે, એમને પોતાનો આશ્રિત બનાવ્યો છે. ત્યાંથી ભગવાન જગન્નાથપુરીમાં ગયા છે. પવિત્ર પા પુરી છે, ત્યાં ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા છે. ઇન્દ્રદ્યુમ્ન સરોવરને કાંઠે ભગવાન રોકાણા છે. ભગવાનને ત્યાં બહુ રોકાવાની ઈચ્છા નહોતી, પણ પૃથ્વીના ભારરૂપ અસુરોને જોયા ત્યારે ભગવાનને એમ થયું કે આ બધો હળો કાઢવો પડશે. 10,000 અસુરોનો પહેલે જ દાડે ભગવાને પોતાના સંકલ્પ માત્રથી નાશ કર્યો છે. અને ત્યાંથી ફરતા ફરતા ભગવાન આગળ ગયા છે. કપિલાશ્રમ થઈ આદિપુરમાં માનસપત્તન, વેંકટાદ્રી, શિવકાંચી, વિષ્ણુકાંચી, સેતુબન, સુંદરરાજ, ભૂતપુરી, કન્યાકુમારી, પદ્મનાભ, જનાર્દન, આ બધા તીર્થોમાં ભગવાન ફેર્યા છે. 900,000 યોગીઓ ભગવાનનું ધ્યાન અને ભજન કરતા હતા, ત્યાં પણ ભગવાન એમને દર્શન દેવા, પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવવા પણ 900,000 પર્વત ઉપર પધાર્યા છે. ભગવાને ત્યાં 900,000 સ્વરૂપે 900,000 યોગીઓને ભેટ્યા છે અને મળ્યા છે અને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું છે. ત્યાંથી ભગવાન ફરતા ફરતા આદિકેશવ, દંડકારણ્ય, પંઢરપુર અને બુરાનપુર થઈ ત્રંબકેશ્વર પધાર્યા છે. સુરત ભગવાન આવવાના છે. ત્રંબકેશ્વરના દર્શન કરી ભગવાન સુરત આવ્યા છે.
ત્રંબકેશ્વર દર્શન કરી આવ્યા સુરત બંદર હરી.
બંદર ભગવાન પધાર્યા છે. અખાડો નિર્વાણનો કહેવાતો ગોડિયા બાવાનું મંદિર આજ પણ છે, પણ આ જીર્ણપ્રાય થઈ ગયું છે. ભગવાન પ્રથમ સુરતમાં આવ્યા ત્યારે એને હોટલે ત્રણ દાડા રોકાણા છે. ત્રણ દાડા સ્થિર થયા છે ત્યાં ભગવાન. મહંત કાકાનું કલ્યાણ કરવું તો ભગવાન ત્રણ દાડા પૂછે છે, મહંત કાકા જ રાજભોગ થયા કે થશે? મહંત કાકો એસે માથાનો, બીજી ભાઈનો એ કે વર્ણિરાજ કોરા કડાકા છે, કાંઈ છે નહીં અહીંયા. આમ ત્રણ દિવસ મહારાજને લાંઘણ કરાવી ગયો. એક વનમાં સેવકરામ આવો મળ્યો હતો ભગવાન, અને સુરતમાં બીજો મળ્યો. આ સેવકરામે મહારાજ પાસે બહુ સેવા કરાવ્યો, પણ ભગવાન કે અમને પૈસા ભાર અન આપ્યું નહીં. બોલો, બે મહિના સુધી ભગવાન સ્વામિનારાયણે એને સાધુ જાણીને સેવા કરી, હાથે કૂંચી કેળની પથારી કરી દી, એના કપડાં ધોવે, લોહીખંડ પેટ બેસણું થઈ ગયેલું. ગામમાંથી મહારાજ પાસે એના માટે જોઈતી વસ્તુ બધી મગાવે, પણ કોઈ દિવસ આ સેવકરામ એમ નહોતું કીધું કે મહારાજ અમારી પાસે ઘણું દ્રવ્ય છે, આપણે બેને કાજે રસોઈ કરો, આપણે બે જમીએ. બહુ લોભી, 1000 રૂપિયાની સોનામૂર જેની પાસે હતી. માણસને લોભ છે ને એ ઊંધે માર્ગે લઈ જનાર છે. અતિ લોભ છે પાપનું મૂળ છે. સેવકરામે એમનો કીધું કે મારી પાસે ઘણું દ્રવ્ય છે, આપણે બેને કાજે રસોઈ કરો, આપણે બે જમીએ. મહારાજ કહે અમે વસ્તીમાંથી પછી માગ્યા હતા, ક્યારેક ક્યારેક અમને ન મળતું, જ્યારે ઉપવાસ થતો ભૂખ્યા રહેતા, કોરા કડાકા થતા. આજ આ મહંત કાકાએ એમ કીધું કે મહારાજ અહીં તો રાજભોગ થતા નથી, કોરા કડાકા છે. એટલે ભગવાન તો એમને બેઠા છે. ત્યારે ચોથે દિવસે એક માલણ બાઈ આવી છે. આ બાઈ બહુ ભાગ્યશાળી કે પ્રગટ પુરુષોત્તમ નારાયણને આ જમાડવાનો પહેલો વહેલો સુરતમાં એને લાભ મળ્યો. વિચાર તો કરો, આ મંદિરના મહંત હતા. ઘણી વાર તો મહંતને પૂજારી ભગવાનથી ઘણા શેટા હોય છે, આપણને લાગે નજીક છે પણ બહુ શેટા હોય છે. આજ આ માલણ બાઈ ફાવી ગઈ. એણે વર્ણીને ઓળખી લીધા કે આ વર્ણી કોઈ મહાન પુરુષ અથવા તો ભગવાન છે, માટે આપણે એને જમાડવા છે. સામાન્ય આ બાઈ છે, રોજ ફૂલ વેચી અને ગુજરાન કરે છે, પણ આજ એને એમ થયું છે કે આવા વર્ણિરાજ મને મળ્યા છે તો એને કંઈક જમાડું. પેલા મહંતને તો જરાય વિચાર નો, એક આવા તપસ્વી સાધુ છે તો હું એને જમાડું, એને નો વિચાર આવ્યો. પણ આને આવ્યો, કાચું સીધું લાવીને આપ્યું છે. ભગવાને ત્યાં રાંધી અને ભોજન કર્યું છે. ભગવાન એનું અન્ન જમાશે અને એનું કલ્યાણ કર્યું છે. વિચાર કરો, ક્યારેક ક્યારેક કોનું ભગવાનના ઉપયોગમાં આવી જાય એ કાંઈ નક્કી ન કહેવાય. ઘણા શ્રીમંતો રહી જાય છે અને ગરીબ પણ ક્યારેક ક્યારેક ભગવાનને રાજી કરી શકે છે. કારણ કે આમ તો બહેનોના હૃદયમાં પુરુષ કરતાં વધારે દયા હોય છે. ઘરે આવે ને તો કંઈ એ કંઈક આપે માંગણ બાવા સાથે, પણ પુરુષ હોય તો એમ કે આગળ જાઓ આગળ. હા, તે ઓલાને બધાને એમ કે આગળ જાઓ આગળ, તો ઓલાને ત્યાં જવું, તાપીમ પડવું પછી. ઘરે માંગણ આવે ત્યારે એને કંઈક આપવું. શાસ્ત્રમાં એવું લખ્યું છે, અનારથી તમારે ઘરે આવે એને જમાડવો, પૂછ્યો હોય તો પાત્ર ન જવું, જમાડી દેવો, ને વસ્ત્ર ન હોય તો વસ્ત્ર આપ. આ બેમાં પાત્ર જોવા ના પાડીશ, પણ તમારે પૈસાનું દાન કરવું હોય, સુવર્ણનું દાન કરવું હોય, તો એમાં તમારે પાત્ર જોવું પડે. કુપાત્રને દાન દેવું તે બીજખારામાં બહુ, વિવેકી નરને એમ વિચારીને જોવું. માટે અન્ન અને વસ્ત્રમાં પાત્ર જોવાની શાસ્ત્રમાં ના પાડીશ. કે ઘેર કોઈ અનારથી આવે, ભૂખ્યો આવે તો એને જમાડી દેવો, વસ્ત્ર વિનાનો આવે તો વસ્ત્ર આપવું, નહીતર એ તમારું પુણ્યને હરી જાય છે. આજ આ બાઈ ભાગશાળી કહેવાય કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિને સર્વ પહેલા જમાડ્યા છે સુરતમાં, એને લાવો મળ્યો છે. ભગવાન પછી ત્યાંથી ચાલતા થયા છે, અશ્વની કુમારને આરે આવ્યા છે. આજ રુસ્તમ બાગમાં જ્યાં હાલ છત્રી છે ત્યાં ભગવાન વિરાજમાન થયેલા છે. રુસ્તમ બાગમાં મહારાજ બીજી વાર આવ્યા ત્યારે તો ઘણું રોકાણ હશે, પણ વર્ણિ વેશે જ્યારે આવ્યા ત્યારે અશ્વની કુમારને આરે ત્યાં મહારાજ બેઠેલા છે અને બધાને દર્શન આપેલા છે. ત્યાં વર્ણિરાજ થોડી વાર બેઠા છે. તાપીમાં પાણી પણ પૂર ચાલતું હતું. ભગવાનને તો જવું હતું તાપી પાર, વાણની વાટ ન જોઈ અને તાપીમાં ઉપર ચાલ્યા ગયા. લોકોએ વાયરા કે વર્ણી જાતા નહીં, બુડી જાયશો, પાણી બહુ અથાક છે, આમાં કોઈ પડે તો તણાઈ જાય. પણ વર્ણી કોઈનું માયના નથી અને ઉપર ચાલ્યા ગયા. ઉપર ચાલ્યા, ધરતી ઉપર હાલે ને એમ હતું. તાપીમાં નીર અત્યંત હોય તેમાં ચાલ્યા ભગવંત, તેમાં પડતા લોકો બહુ વાયરા, પાણી ઉપર તોય પધાર્યા. વર્ણિરાજે બધા લોકોને પરચો આપ્યો છે. વર્ણિરાજ તો પાણી ઉપર સડસડાટ ચાલ્યા ગયા છે. લોકો જોઈને આશ્ચર્ય પામ્યા છે. કમળ જેમ જળમાં તરે અને પાણીનો પ્રસન્ન થાય ને, એમ વર્ણિરાજ આજ તાપીના નીર ઉપર ચાલ્યા છે. માટે સુરતની ભૂમિ પ્રસાદીની ખરી, પણ તાપી પણ પ્રસાદીની છે. કયો તાપી ઉપર મારા ચાલ્યા ને? સુરતની ભૂમિ, તાપી નદી અને અશ્વની કુમારનો આરો અને આ ગોળિયા બાવાનું મંદિર, આ ત્રણ પ્રસાદીના મહારાજે પાવન તીર્થો કર્યા છે. ત્યાંથી ભગવાન આગળ ચાલ્યા છે, નર્મદામાં નાહ્યા છે. નર્મદા ઉતરી મુમુક્ષુને મોક્ષનો માર્ગ બતાવતા સાબરમતી ઉતરી ભીમનાથ આવ્યા છે, ગુપ્ત પ્રયાગ આવ્યા છે ને ત્યાંથી લોઢવા ગામે આવ્યા છે. લોઢવા ગામની અંદર લખુચારણ કરી અને એક આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. આત્માનંદ સ્વામી જ્યારે ધામમાં ગયા ત્યારે કીધેલું કે રામાનંદ સ્વામીને ગુરુ માનજો નહીં કે એમ કરજો, પણ અમુકે માન્યું ને અમુકે ન માન્યું. એ માયેલા એક આ લખુચારણ બાઈ હતા કે જેણે ગુરુનું પણ માન્યું નહોતું, રામાનંદ સ્વામીનું પણ ન માન્યું, પણ ભગવાન એનું કલ્યાણ કરવા માટે આજ એમને ઘેર પધાર્યા છે. સમાધિ નિષ્ઠા બાઈ હતી, જ્ઞાની હતી. ભગવાન એમને ઘેર પધાર્યા. ભગવાન બહુ રૂપાળા, બહુ તપ કરેલું પુરુષ શરીર થઈ ગયેલું, માથે પિંગરવર્ણી જટા, શરીરમાં નાડીઓ દેખાય. એટલે આ બાઈને બહુ દયા આવી. વર્ણિને કહે છે કે વર્ણિરાજ, અમારે ઘેરે રોકાવ અને દૂધની અને દહીંની તર જમો, અને આ શરીર તમારું બહુ દુબળું પડી ગયું છે, માટે કંઈક જમો તો શરીર સારું. મહારાજને 3 મહિના રોક્યા છે. લખુબાઈને પણ ભગવાનને જમાડવાનો લાભ મળ્યો. વિચાર કરો, સાધનાવાળી બાઈ હતી એટલે ભગવાન એને ઘેર પધાર્યા. 3 મહિના સુધી દૂધની તર, દહીંની તર, માખણ ને રોટલો જમાડ્યો છે. મહારાજ આ ડોશી ઉપર બહુ રાજી થઈ ગયા છે ને હાલવાની તૈયારી કરી. એટલે મહારાજ કે ડોશીમાં માગો, અમારે હવે બીજા તીર્થ કરવા જવું છે. ત્યારે ડોશીમાં કે મહારાજ તમે રાજી થયા ને તો આ વીરો દીકરો અને આ ભેંસનું ખાડું છે ને એ બધું અખંડ રહે. આમ મહારાજ કે ડોશીમાં આ શું માગ્યું? આ તો બધું નાશવંત આ લોકનું છે. તમારો વિરોધ દીકરો નહીં રહે ને આ ભેંસનું ખાડું નહીં રહે ને તમે નહીં રહો. આ લોક તો મૃત્યુલોક છે, અહીંયા તો એકવાર આવ્યા ને બધાને હવને જવાનું છે, કોઈ આજ ને કોઈ કાલ અહીંયા રહેવાની વાત જૂઠી ભાઈ. હા, આપણે તો નક્કી કરી લીધું છે 60, 70, 80, 90 હો વચ્ચેથી વયું જવાય તો ઠીક છે, બાકી નક્કી તો કરી જ લીધું છે. કળયુગમાં હો વર લખ્યા પણ ક્યાં કોઈ જીવે છે. આ લોકમાંથી કોઈને જવું ગમતું નથી. મહારાજ કે ડોશીમાં તમે બીજું માગો, 3 વાર મહારાજે કીધું પણ ડોશીમાં તો એનું જ માગ્યું કે મહારાજ તમે રાજી થાય તો. મહારાજ કે ડોશીમાં તમને માગતા ન આવ્યો, મારી જેવો ભગવાન મળ્યો ને તમે આવું માગ્યું. ઘણીવાર ભક્તને ભગવાન મળે પણ માગતા નહીં આવડતું, માગતા તો પ્રહલાદને આવડ્યું. કેવું માગ્યું કે મહારાજ તમે કોઈને માગવાનું કહેતા નહીં. થોડીક સેવા કરી તમારી ન માગે છે મોટા સુખને, એવા વેપારીને ઓળખી વિષય સુખ દેશોમાં વિમુખને. થોડીક તમારી સેવા કરે ને મોટું જબરું સુખ માગે. એ તો પ્રહલાદ કે મહારાજ એ તો વેપારી કહેવાય, ભક્ત ન કહેવાય, એ તો સકામ ભક્ત કહેવાય. થોડીક એવી તમારી સેવા કરે ને મોટું જબરું સુખ માગે, આ લોકનું પરલોકનું સ્વર્ગલોકનું. માટે એ સુખ જો ભગવાન તમે આપશો ને તો વિમુખ થાય, માટે સુખ ન આપતા. આમ પ્રહલાદે ભગવાનને એમ કીધું કે માગે એ ભક્ત નહીં ને આપે એ ભગવાન નહીં. માટે ઘણા ભક્તોએ ભગવાન પાસે બહુ સરસ માગ્યું છે. આપણા પ્રેમાનંદ સ્વામીએ કેવું માગ્યું જોવાની, તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં, તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો. માગો જોડી હાથ રે બીજું મને આપશો,
માગો છો જોડી હાથ રે બીજું મને આપશો.
તમારી મૂર્તિ વિના મારા નાથ રે
પ્રેમાનંદ સ્વામીનો પડકાર છે, મહારાજ તમારે આપવું હોય ને તમારી મૂર્તિનું સુખ આપો, બાકી કાંઈ ન આપતા. એ જ માગું છું, હાથ જોડીને તમારી પાસે વારંવાર વિનંતી કરું છું. આપણે તો ભગવાનના દર્શને જઈ, ભગવાનના મંદિરે જઈ એટલે કંઈક વસ્તુ ભગવાન પાસે માગી તો સારું છે. ભગવાન પાસે માગો છો, બીજે ત્રીજે ન માગતા. બીજે ત્રીજે તમે માગો ને દેવ દેવી પાસે તો એને પછી ઉપરથી લઈને તમને દેવું પડે છે, એની પાસે કાંઈ નથી. એટલે ડાયરેક્ટ માગવું તો ભગવાન પાસે માગવું. નિષ્કામ ભક્ત તો કાંઈ માગતા જ નથી, પણ જાજા નિષ્કામ હોય નહીં. આ લોકમાં બધા સત્સંગ ન હોય, ભગવાન ન ઓળખાણા હોય, ત્યાં સુધી બધું માઇક માઇક કરે આ ડોશીની જેમ. એટલે મહારાજ કહે છે ડોશિયા કાંઈ રહેવાનું નથી, પણ મહારાજ એનું જમેલા અને બહુ રાજી થયેલા એટલે મહારાજે કીધેલું ડોશીમાં તમારું અંતકાળ અમે કલ્યાણ કરશું. કેટલા ભગવાન દયાળુ છે કે એના ઉપયોગમાં કાંઈ પણ વસ્તુ આવી હોય તો ભગવાન એને અંતકાળે તેડવા આવે છે અને એની મુક્તિ કરે છે. ભગવાનના ઉપયોગમાં નહીં જેવી વસ્તુ આવી હોય તો એનું ભગવાન કલ્યાણ કરે છે. તો તો 3 મહિના સુધી આ ડોશીમાંય તો ભગવાનને જમાડ્યા હતા, તો ભગવાન તો એની ઉપર બહુ રાજી થયા હતા. એટલે મહારાજ કે, માજી તમે આ માગો છો પણ અમે તમારું કલ્યાણ કરશું. ભગવાન એને વરદાન આપી અને ત્યાંથી ચાલ્યા છે. આગળ ચાલતા ચાલતા તીર્થોને પાવન કરતા મહારાજ 1856 ને શ્રાવણ વદ 6 ને બુધવારે, રાંધણ 6 ને પ્રભાતે ભગવાન લોજની ધરતી ઉપર પધાર્યા છે. લોજમાં રામાનંદ સ્વામીનો આશ્રમ હતો. 50 સાધુ ત્યાં ધ્યાન ભજન ને સત્સંગ કથા વાર્તા કરતા હતા ગુરુની આજ્ઞાથી. પવિત્ર એમના જીવન હતા. ગુરુની આજ્ઞામાં રહી અને ધર્મ પાળી અને ભક્તિ કરતા હતા. તો ભગવાનને એને ગોતવા જવા પડ્યા નથી. સામે ચાલીને ભગવાન આજ એમના આશ્રમમાં પધાર્યા છે. ગામના પાદરમાં એક લોજમાં વાયવ હતી. આજ પણ વાયવ બહુ સરસ સાંખ્યોગી બેને બંધાવી અને સરસ મજાની વાય કરાવી છે. એ પ્રસાદીની વાય ઉપર મહારાજ ત્યારે બેઠા છે અને પ્રસાદીની કરી છે. સવારના પહોરમાં સંગવ કાળે સુકાનંદ મુનિ સ્નાન કરવા આવેલા. વર્ણિરાજને જોયા એટલે આશ્ચર્ય પામી ગયા કે આજ દિવસ સુધીમાં ઘણા જોગીઓ જતી સંન્યાસી બાવા સાધુને જોયા છે, પણ આ જોગી તો કોઈ અલૌકિક મૂર્તિ છે. એટલે ભગવાનના સ્વરૂપમાં સ્વામીની વૃત્તિ સ્થિર થઈ ગઈ છે. વર્ણી પૂછવા લાગ્યા છે વર્ણીને કે, વર્ણી તમે ક્યાં દેશથી આવો છો, કોણ મા બાપ છે, કોણ ભાઈ છે, કોણ ભગિની છે, શું તમારું નામ છે? મહારાજ તો પોતાની સ્થિતિમાં બોલ્યા છે કે અનિર્દેશથી આવું છું અને બ્રહ્મ અમારી જાત છે. વર્ણીને કહેશે સુકાનંદ મુનિ કે, મહારાજ હું તો આ લોકની દ્રષ્ટિએ પૂછું છું. ત્યારે મહારાજ કહેશે કે, સુકાનંદ મુનિ, સુખાનંદ મુનિ, સુખાનંદ સ્વામી મળ્યા. એટલે કીધું કે, જન્મ મરણ 84 ગર્ભવાસથી જે છોડાવે એ જ માતા, એ જ પિતા ને એ જ ગુરુ છે. પછી કીધું કે, આશ્રમમાં પધારો, મુક્તાનંદ સ્વામી દર્શન કરવા જેવા સાધુ છે. મહારાજ કે, અમે ગામમાં વસ્તીમાં જતા નથી. પછી સ્વામીનો બહુ ભાવ જોયો અને આગ્રહ કર્યો એટલે વસ્તીમાં ગયા છે. આશ્રમમાં પધાર્યા છે. મુક્તાનંદ સ્વામીના દર્શન કરવાથી હૃદયમાં શાંતિ થઈ છે. ને આ બાજુ સંતો પણ વર્ણિના દર્શન કરીને આનંદ પામ્યા છે. ખૂબ આનંદ થયો છે અને એકાબીજાને પ્રશ્ન ઉત્તર કર્યા છે. વર્ણીએ 5 પ્રશ્ન કર્યા છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આના ઉત્તર કરો. મુક્તાનંદ સ્વામીએ ગુરુ પાસે જે જ્ઞાન શીખ્યા હતા એ પ્રમાણે ઉત્તર કર્યા. ઉત્તર સાંભળીને વર્ણી બહુ રાજી થયા અને કીધું કે, તમે બહુ સરસ ઉત્તર કર્યા છે. ઘણા તીર્થમાં હું ફેર્યો, ઘણી જગ્યાએ મેં આ વાત પૂછી, પણ કોઈએ મને શાંતિ થાય મારું હૃદય ઠરે એવો ઉત્તર ન કર્યો. આજ તમે બહુ સરસ ઉત્તર કર્યા છે. વર્ણીને પછી મુક્તાનંદ સ્વામી આશ્રમમાં રોક્યા છે અને રોકાણા છે અને ગુરુના દર્શનની ઈચ્છાથી વર્ણી મુક્તાનંદ સ્વામીને કહી શકે, હવે ગુરુ મહારાજના દર્શન ક્યારે થશે? તો કે, ગુરુ મહારાજ તો અત્યારે ભુજ બિરાજે છે, માટે થોડા ટાઈમ પછી ચાતુર્માસ કરીને ગુરુ મહારાજ ભુજથી પધારશે ત્યારે તમને એમના દર્શન થશે. ત્યાં સુધી અહીંયા રોકાવ, ભજન કરો, સેવા કરો. વર્ણી લોજના આશ્રમમાં રોકાણાશે અને મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં 9 મહિના રહી અને નીચી સેવા કરે છે. છાણ મેળવવા જાય છે લોજના ગોંદરામાં, પણ બાઈઓ કોઈ છાણ હાથમાં આવવા દેતી નથી. એટલે ભગવાન પોદળામાં બ્રહ્માંડ દેખાડે છે. એ બાયો તો છાણ મૂકીને ભાગે છે. આખા ગોંદરાનું છાણ હવે વરણી મેળવે છે, કોઈ બીજી બાઈ ને ફરકતી નથી. ગામડા ગામડાઓમાં ભિક્ષા માગવા પણ જાય છે, તીર્થવાસી આવે એની સેવા કરે છે અને તેને રાંધીને ખવડાવે છે, બીમાર હોય તો એની સેવા કરે છે. અને જીવરાજ શેઠના ડેલામાં મુક્તાનંદ સ્વામી બાયો ભાઈઓની સભા ભેગી કરીને કથા કરતા હતા. ત્યારે કાંઈ આવો જુદો રિવાજ નહોતો, મહારાજે આવીને આ બધો જુદો રિવાજ પાડ્યો. એક દી મુક્તાનંદ સ્વામી સાથે કથા સાંભળવા ગયા, જોયું તો કે આ સાધુની રીત નહીં. એટલે મહારાજે વાત કરી મુક્તાનંદ સ્વામીને કે બાયુ ભાઈની ભેગી સભા હોય એમાં કથા ન કરાય. માટે સંતોને કીધું કે તમે કોઈ સભામાં ન જાતા, હું તમને કથા વાર્તા કરીશ. એટલે મુક્તાનંદ સ્વામીએ છેલ્લા બાયુને રામ રામ કીધા કે હવે વરણી આવ્યા છે ને એમ કરવું પડશે. એ સભા બંધ કરાવી, એક પાછળ વાણંદનું ઘર હતું ને ગોખલો હતો દિવાલમાં. મહારાજ કે આ ગોખલો કેમ રાખ્યો છે? તો કાંઈ પાછળ વાણંદનું ઘર છે એટલે દેવતા લેવો હોય દેવો હોય, કંઈક વિજ્યું હોય તો લેવું દેવું હોય તો એટલા માટે છે. તો કે સંતો બધા પવિત્ર હતા, ધર્મનિષ્ઠાવાળા હતા, પણ મહારાજને તો કાંઈ જુદું જ પ્રવર્તાવું હતું. મહારાજ કે ગોખલો બૂરી જો, આ દિવાલમાં ગોખલો નથી પણ ધર્મમાં છિદ્ર કહેવાય. એ ગોખલો બુરાયો, બાયો ભાઈની સભા જુદી કરી, સાધુઓને અષ્ટાંગ યોગ શીખવાડ્યો, ધ્યાનની રીત શીખવાડી, સેવા કરતા આપણને શીખવાડ્યો. આજ આપણા સંપ્રદાયમાં જુઓ ને, હરિભક્તોને બાયો ભાઈઓ બધા કેવી સેવા કરે છે. એ શ્રીજી મહારાજે પોતાના જીવનમાંથી આપણને સેવા કરતા શીખવાડ્યું. એણે માળા કરીને આપણને માળા ફેરવતા શીખવાડ્યું. એણે ધ્યાન કરીને ધ્યાન કરતા શીખવાડ્યું. એણે પૂજા કરીને આપણને પૂજા કરતા શીખવાડ્યું. એણે માનસી કરીને આપણને માનસી કરતા શીખવાડ્યું. એણે નીચી સેવા કરીને આપણને હામણો લઈને વાળવાનું શીખવાડ્યું. જોવાની ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢ મંદિરના મહંત હતા પણ સાવરણો લઈને વાળતા. જો હું ફળ્યું રોજ. એક દી તરણેતરના મહંત આવ્યા, એમને એમ થયું કે આવા મોટા મંદિરના મહંત છે તો ગાદી તકે બેઠા છે, લેન જઈને મળું ને પૂછું. તો સ્વામી વાળતા હતા ને યાદ આવીને પૂછ્યું કે આ મંદિરના મહંત કોણ છે? ત્યારે સ્વામી કે હમણાં અહીંયા બેહો, હમણાં આવશે. એ હાવણો મૂકીને હાથ પગ ધોઈને મા સ્વામી ત્યાં પધાર્યા આસને. ગાદી તકે બેઠા એટલે મહંતો ઘડીક આંખ્યું ચોળવા માંડ્યો કે આ તો પેલા હાવણોને વાળતા એક બીજા. તો કે હા, એ હું ઈજ છું, વાળતા હોય જ. સ્વામી કે અમારા વાળે નહી મોટા ગણા. આ શ્રીજી મહારાજે શીખવાડ્યું છે. આજ તમારી પાસે કરોડો રૂપિયા છે પણ તમે બધા નીચી સેવા કરો છો, હાવણા લઈને વાળો છો, પોતા મારો છો, મંદિરોની ઘસાઈ કરો છો, સંતોની આજ્ઞામાં રહી અને ગમે તે સેવા કરે છે. બોલો, આ ઉત્સવમાં આપણે બહેનો પાસે રોટલી કરાવી. બધા હરિભક્તોએ નક્કી કર્યું કે આપણે બીજા ત્રીજા માણસો બધા આવે, કોઈ બ્રાહ્મણ હોય ન હોય, બીજા ત્રીજા બધા રોટલી કરાવે. આપણે તો શુદ્ધપણે આ ઉત્સવમાં બધાને જમાડવું છે પવિત્રપણે. એટલે કીધું બહેનોને પૂછાયું તો કે એણે કીધું બધી રોટલી અમે કરાવી દો. સાંખ્યોગી બહેનોએ માથે લીધું, અમે બધું રોટલીની સેવાની કાર્યવાહી બધી કરાવી દેવું. એટલે બધા ભક્તો રાજી છે ને સંતોય રાજી છે. કેટલા મણની રોટલી રોજ કરવી પડે ખબર? હા, તમારે તો થાળીમાં આવે ચારમાંથી એટલે બહુ સારું લાગે, પણ એ રોટલી કરવી એને ખબર પડે. હો, છેલ્લે દાડે તો આપણે સો મણ લોટની રોટલી છે. કેટલી? 100 મણ. બોલો, એ બધી બહેનો સેવા કરે છે. વાસણ ઉટકવાની સેવા, ફળિયું વાળવાની સેવા, કસાઈની સેવા, ગમે તે સેવા હોય સાફસૂફ કરવાની સેવા આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમને જોવા મળે, બીજે ક્યાંય ન જોવા મળે. કારણ કે એટલો ભક્તિભાવ છે અને આવી સેવા કરવાથી વાસના બળી જાય છે. વચનામૃતમાં શ્રીજી મહારાજે એવું કીધું કે ઉકા ખાચરને જેવી સંતની સેવા કરવાનું વ્યસન પીડ્યું છે, એવું જેને જીવનમાં સેવા કરવાનું વ્યસન પડી જાય એના અંતરની ગમે એવી મલિન વાસના હોય તો બળી જાય છે. ઉકા ખાચર કેવા કયો, એકવાર તો દાદાના દરબારમાં મહારાજ દરરોજ બેસીને દાંતણ કરતા એ ઓટો કૂતરું બગાડી ગયેલું. હવારના પોરમાં હવ નાહી ધોઈને ગેલેથી આવે, જોઈને વ્યા જાય, મારું કૂતરું પણ અહીંયા બેસી ગયું. લ્યો, મહારાજને દાંતણ કરવાનો ઓટો બગાડ્યો, કોઈ સાફ ન કરાય એમ કહી કહીને બધા વ્યા જાય. પણ ઉકા ખાચર નાહી ધોઈને ઘેલેથી આવ્યા અને ખંભે ધોચ્યું હતું, જોયું ત્યાં કૂતરું બગાડી ગયેલું. તરત એણે ધોચ્યું હેઠું મૂકી ને લોટ સાફ કરી નાખ્યું ને લીપી નાખ્યું, પાછા ઘેલે જઈને નાહી આવ્યા. પછી સભામાં આવ્યા એટલે મહારાજ કે હવે ઘરના ધણી આવ્યા. ત્યારે કાઠી દરબારો કે મહારાજ ઘરના ધણી તો દાદા ખચર છે, આને કેમ કહો છો, આને ક્યાં કાંઈ ગામ ગરાશ કે કાંઈ છે. મહારાજ કે એ આ ઘરનું બધું ધ્યાન રાખે ને માટે આ ઘર ધણી કહેવાય, તમે તો બધા મહેમાન કહેવાઓ. એટલે ગુણાતન સ્વામી કહેતા મંદિરમાં મહેમાન જેવા હોય, દાડિયા જેવા હોય, હાથી જેવા હોય અને ઘરધણી જેવા હોય, એમાં આપણો ક્યાં નંબર લાગે છે. કયો, ઘરધણી જેવા થવું, ઘરધણી હોય ને એને ઉપાધિ હોય કંઈ બગડે તો એને ચિંતા થાય, મહેમાન હોય એને કાંઈ ચિંતા હોય ભાઈ, એને ખાટલેથી પાટલે ને પાટલે ખાટલે, ક્યાંક પાણી વયું જતું હોય તો એને ચિંતા ન હોય, હા કંઈક બગડતું હોય તો એને ચિંતા ન હોય, કંઈ કોઈ લઈ જતું હોય તો એને ચિંતા ન, કારણ કે મહેમાન છે, હાથી છે, દાડિયો છે, કોને ચિંતા હોય, ઘર ધણી. તો શ્રીજી મહારાજના જે આશ્રિતો આવા બધા અનેકા અનેક થઈ ગયા, એ આજ ભવ્ય પરંપરા આજ સુધી જીવંત આપણા સંપ્રદાયમાં દેખાય છે. કેટલી સેવાઓ ઉત્સવ સમયમાં, કેવું મોટું કાર્ય એ બધું હરિભક્તો બાયો ભાઈઓ કરે છે. માટે ભગવાને આપણને આ શીખવાડ્યું કે નીચીટેલ મળે તો માને મોટા ભાગ્ય જો, ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠા ની જાગજો. નીચી ટેલ મળે તો મોટા ભાગ માનવા જો, પતરાવાળા ઉપાડવાના મળે, એઠી ડીશ ઉપાડવાની મળે તો મોટા ભાગ સમજ. સ્વયંસેવકો હોય ને એમાં ઘણા એમ કે મને ટેબલની સેવા આપજો, ટેબલ આપણને સારું પડે. ઘણા એમ કે અમને પતરાવાળા ઉપાડવાની સેવા આપજો. પાંડવો યજ્ઞ કર્યો, બધી સેવા વેચાઈ ગઈ હતી. કૃષ્ણ પરમાત્માએ કીધું કે અમને કંઈક સેવા આપો. એ કીધું ભગવાન તમારે શું સેવા કરવાની હોય, તમારે તો દર્શન દેવાના હોય. ના ના અમને કંઈક સેવા હો. તો કે બધી સેવા હોપાઈ ગઈ છે, હવે એક આ પતરાવાળા ઉપાડવાની, તો ભગવાન કે અમે કરશું બોલો. પછી તો અષ્ટપટ્ટાણીઓ ને ભગવાન લાગી ગયા, એઠા પતરાવાળા ઉપાડ્યા બધા. શીખવાડ્યું જગતના જીવને કે અમે ભગવાન છીએ તો આવી સેવા કરી, તમે કરતા રહેજો મોક્ષ માટે, કલ્યાણ માટે. તો આ સંપ્રદાયમાં શ્રીજી મહારાજે આપણને પોતાના જીવનમાં ચરિતાર્થ કરીને બધું શીખવાડ્યું છે.